Sağ ol, tekrar var. આજે રત્નત્રયની આરાધનાનો અંતિમ દિવસ અને સમય ચારિત્રની આરાધનાનો દિવસ છે. અનાદિથી આ પદ્ધતિ ચાલી જ આવે છે. 10 લક્ષણ પર્વ અને પછી 13, 14 અને પૂનમ એ રત્નત્રય પર્વ અને એકમને દિવસે ખેમાવણી પર્વ. જીવનમાં આ એક ક્રમ તો સહજ પોતાને હોવું જોઈએ. આરાધના કરીએ અને પણતીમાં મલિનતાનો નાશ ન થાય, કમસે કમ ઓછી ન થાય, તો એ આરાધના કર્યાનું કોઈ ફળ નથી. જેમ વાત ગુરુદેવ વારંવાર 4થી ગાથા શરૂ કરી એમાં કઈ વાત કરી, આપણે અનાદિકાળથી શું કર્યું છે, એમાં કામ ભોગ સંબંધી જે બંધ કથા એ જ વાત આપણે સાંભળી છે. હંમેશા ભગવાનના સમોસણમાં ગયા તો પણ આશ્ચર્ય થાય એવું લાગે છે, પણ એવું કેમ ગુરુદેશે લીધું કે સમોસણમાં ગયો, કે ભગવાન કઈ રાગના પોષણની કોઈ વાત નહોતા કરતા. એનાથી એક સરસ ન્યાય ગુરુદેશીએ અવ્યક્તપણે શું કર્યો, ચક્ષુ ઇન્દ્રિય કે કર્ણેન્દ્રિય થી પણ તને રૂચિનો વિષય તું ગ્રાહ્ય કરે છે. સામે શું કે છે, એમને અંદરની કોને ગ્રહણ કરીએ છીએ, જે રૂચેકર છે રૂચિકર છે એ આપણે ગ્રહણ કરીએ છીએ. ભગવાને વિતરાગતાની વાત કરી હોય, સાથે સાધક દશામાં પંચમ ગુણ સ્થાને અણુવ્રતની, મુનિ દશામાં મહાવ્રતની કરી, તો આપણે કોને પકડ્યું કે જો ભગવાન અણુવ્રત ને મહાવ્રત ની વાત કરતા, એટલે બહુ જ એ રીતે આપણને બોધપાઠ શું આપી દીધો, જીનવાણીને રૂચિનો વિષય બનાવજે. કર્ણેન્દ્રિયનો ચક્ષુ ઇન્દ્રિયનો તો વિષય બનાવ્યો છે, પણ રૂચિનો વિષય જો નહીં બનાવ તો તેનું તે અજ્ઞાન ચાલુ રહેવાનું. અને એટલા માટે તો કેટલું લીધું, ભૂતકાળમાં અંત્યંત બુરુ કરનારી હોવા છતાં શબ્દ છે ને એમાં, તો પણ કામ ભોગ સંબંધી બંધની કથા જ સાંભળી સાંભળી, એટલા પેટકા નહીં. પછી બીજા સ્ટેપમાં શું આવ્યું, પરિચય કર્યો, અને પરિચય કરીને આગળ શું કર્યું છે, એનો અનુભવ કર્યો છે. અને આ રીતે ફરીથી રૂચિનો વિષય બનાવજે, નહીં તો સાંભળવાનું પણ સાર્થક પણ. અને એ રીતે બીજી રીતે અંતે ગુરુદેશી એ વાત કહેવા માંગે, આચાર્યદેવ કહ્યું, સાંભળવાનું ફળ પ્રણમન હોવું જોઈએ. જો પ્રણમન થતું નથી તો સમજી લેવું મેં સાંભળવું જ નથી. ગુરુદેશી એનો દ્રષ્ટાંત આપતા હોય છે કે ઘરમાં કોઈક વડીલ હોય અને એમને તરસ લાગે તો પાણી આપો એમ કહે છે, એમાં નાની કોઈ છોકરી કે કોઈ પણ બેઠું હોય અને એ ન લાવે, કારણ સાંભળ્યું કે ન સાંભળ્યું, સાંભળ્યું તો છે. વડીલ કે સાંભળે છે, હું શું કહું, હા સાંભળું છું ને, પાણી લાવો યાર તમે કયો છો. તો સાર્થકપણું ક્યારે છે, સાંભળવાનું સાર્થકપણું ક્યારે છે, કે સાંભળા પ્રમાણે પ્રણમન થવું જોઈએ. તો આપણી એક બહુ જવાબદારી બને છે કે આવો યોગ બન્યો છે, તો એ વાણી સાંભળે છે તો તેવું પ્રણમન કરવાનો પુરુષાર્થ કરીએ. એવી જ રીતે આપણે પર્વ ઉજવીએ છીએ, ભાવનાથી ઉજવીએ છીએ આપણે જે છે, પણ એનાથી એક અધિક હવે સ્ટેપ આગળ વધવા જેવું છે. બાયમાં જેટલી તન મન ધનથી કરીએ છીએ, પણ અંદરનું રૂચિનો જો ઉપાડ થશે તો આગળ કામ થવાનું છે. નહીં તો પાછું જેમ ઓલું ફાઉન્ટેન ફુવારો હોય ને, ફુવારો હોય એમાં પાણી કેટલું ઊંચે જાય, જેટલું દબાવો એટલું જાવ છે, પણ જ્યાં એ ઓછું થયું ત્યાં શું થાય છે પાછું એવું ને એવું એમ, જ્યાં પર્વ આવતા હોય તો શું થાય છે થોડુંક ઉછાળો આવે છે, અને અને એટલા માટે ફરીથી શું કરવા જેવું છે, ઉછાળા નહીં હવે નિરંતર ધારા કરવા જેવી છે. નિરંતર પ્રસંગ હોય બારમાં હોય કે ન હોય, મારી નિરંતર એની રુચિ ગમવાપણાની રસપણાની અધિકપણાની નિરંતર ધારા હોય છે. અને જે નદીમાં, નદીનું પાણી કેટલું કહેવાય, નદીમાં પાણી કેટલું કહેવાય, વરસાદ પડે ને પૂર આવે એ ખરેખર નથી, જેટલું પાણી વહે એટલું પાણી એનું સાચું કહેવાય. એમ આપણી એવી ધારા નિરંતર થવી જોઈએ. તો ભલે દસ લક્ષણ પર્વ કાળ અપેક્ષાએ, કે આજે રત્નત્રય પર્વ કાળ અપેક્ષાએ પૂર્ણ થયા, કાળની અપેક્ષાએ પૂર્ણતા છે. મારી અંતરંગ આત્મપ્રણતિ માટે જે પ્રારંભ થયો છે એની ધારા નિરંતર રહેવાની છે એવી ભાવનાથી આપણે એ કરીએ છીએ. અને એવી જ રીતે આ બે પર્વ જો ઉજવા છે તો પરિણામમાં એવું સહજ થવું જોઈએ કે ભૂતકાળમાં મેં મારા રાગ દ્વેષ મોહ ક્રોધાદી ભાવોથી મારા આત્માને તો દુઃખ પહોંચાડ્યું છે, પણ કોઈને પણ શેનાથી દુઃખ પહોંચાડ્યું છે? મેં કોઈ કોઈને વિતરાગ ભાવથી દુઃખ ન પહોંચાડી શકે, ન પોતાના આત્માને અને ન બીજાના, અને કસાય ભાવથી પોતાનું સ્વ અને પરનું અહિત કર્યા વગર રહેતા જ નથી. પોતાના આત્માની ક્ષમા ગુરુદેવસિંહના એ દસ લક્ષણ પર્વ ઉપરના પ્રવચનો છે, એમાં ક્ષમા વળીમાં ગુરુદેવ ક્ષમા મારા આત્માને ન્યાતી વાર કે મેં અનાદિકાળથી કસાય આદિ વિભાવ ભાવ કરીને તને મેં દુઃખી કર્યો છે, હવે હું તને ક્ષમાવું છું. અને એના પછી વાત આગળ, તો આપણે આપણા વિભાવ ભાવથી આત્માને દુઃખ પહોંચાડ્યું અને એ જ ક્રોધાદી ભાવના નિમિત્તે બીજાને દુઃખ પહોંચાડ્યું, એની ક્ષમા માગવાનું પર્વ પણ એક, એ પણ એક જૈન દર્શનની વિશેષતા છે. ઘણાને તો એ છેલ્લા દિવસે જ બધું પૂરું કરી નાખવાનું પર્વ છે. પર્વ છે તો શા માટેનો વિસ્તાર ના કરી, નહીં ઘરમાં કોઈ પ્રસંગ હોય તો કોઈને કોઈ બીજા બાને શું કરી નાખે છે, ફેસ્ટિવલને એક્સટેન્ડેડ કરીએ છીએ ને, આજે આ પ્રોગ્રામ છે આજે આ છે. જીવનમાં તો અરે જ્યાં રસ લાગ્યો છે ત્યાં ત્યાં શું થાય છે ને, એને સમય મળી રહે છે, એક દિવસના પ્રોગ્રામને ત્રણ દિવસમાં કરી નાખે છે. તો અહીંયા આપણે સાધનામાં પણ આપણા આરાધના માટે આ પર્વ હોય છે. હવે આપણે આપણા સમયસાર ઉપરના ચાલતા વિષય ઉપર પૂજ્ય ગુરુદેવસિંહે ચોથી ગાથા પ્રારંભ કર્યો છે. આપણે બીજી ગાથામાં ફરીથી ત્યાં ને ત્યાં જતા કેટલા બોલ, સાત બોલમાંથી કેટલા કર્યા છે, કેટલા કર્યા છે, ચાર બોલ થઈ ગયા છે, ચાર થઈ ગયા. પહેલો બોલ કયો છે, ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત, એનામાંથી શું લીધું છે કે ઉત્પાદ વય ધ્રુવની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તા સહિત હું આત્મા છું. એમાં શું છે ને, એમાં શબ્દ છે ને આત્મા પાને, એના પહેલા બોલમાં લાસ્ટમાં એવું કર્યું ઉત્પાદ વય ધ્રુવની એકતા. આવું કઈક બીજો શબ્દ ક્યાંક આવે છે તત્વાસૂત્રમાં છે, આ તત્વાસૂત્રનો છે ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત, એનું યુક્તમ ના અહીંયા એકતા શબ્દ એવું છે. તત્વાસૂત્રનું પહેલું સૂત્ર છે, કયું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રાણી, એનો અર્થ શું છે, ત્રણની એકતા તે મોક્ષમાં. એમ ના સમજ્યું કે ત્રણી શું છે, જુદા જુદા નથી, જેમ ઓલું હોય છે સિક્સ લેન કે એવું હોય છે ને, તો માર્ગ એક જ છે, એમાં લેન છે, પણ એનો અર્થ કઈ માર્ગ જુદા થઈ જતા એમ નથી, એમાં ત્રણેયની એકતા તેનું નામ શું છે, મોક્ષ માર્ગ. એમ અહીંયા ત્રણની એકતારૂપ અનુભૂતિ કાલ વાત થઈ ગઈ છે. અનુભૂતિ એટલે અહીંયા શું લેવું, એનું હોવાપણું, એનું અસ્તિત્વ, એ જેનું લક્ષણ એવી મારી શું છે, સત્તા છે. આ રીતે નક્કી કરીને હવે જીવની વાત કરવી છે. તો બીજા બોલમાં શું લીધું, ચૈતન્ય સ્વરૂપણાથી નિત્ય ઉદ્યોત રૂપ, નિત્ય ઉદ્યોત પ્રગટ રૂપ પ્રસિદ્ધ રૂપ, છુપાયેલો ઢંકાયેલો ખોવાયેલો નહીં, આત્મા વ્યક્ત છે કે અવ્યક્ત છે, બધું આપણે તો શ્યાદવાદમાં સારું બધુંમાં જ હા પાડી દે, ક્યાંય ના પાડવી નહીં. આત્મા જડ પણ છે ને આત્મા ચેતન પણ છે, રૂપી પણ છે ને અરૂપી પણ છે, નહીં એમાં વાંધો આવે. અને આમાં હા પાડી, આત્મા નિત્ય પણ છે ને અનિત્ય છે, વ્યક્ત પણ છે ને આમ કેમ, શું કામ? તમે કહો ત્યારે હા પાડી, તમે કહો એટલે ના પાડી. અનેકાંત માટે એક સરસ રાજમલજી એમાં કલષ્ટિકા હોય, અનેકાંત ત્યાં એમાં નક્કી નહીં ને આત્માને નિત્ય પણ કહેવાય અને અનિત્ય કહેવાય, આમાં કઈ નક્કી નથી તમારું શુદ્ધ કેવો કે અશુદ્ધ કેવો આત્માને. એમાં લખ્યું છે કે એ સંશય દૂરીકરણશીલ છે. અનેકાંત માટે શું શબ્દ આવ્યો? દૂરીકરણશીલ, શીલ એટલે સ્વભાવ. અનેકાંત છે એ સંશય ઊભું નથી કરતું, ઉલટાનું વસ્તુને નિશ્ચિતપણે સ્થિત કરે. સંશય દૂરીકરણશીલ, સંશય એટલે ડાઉટ, એ તમારું નક્કી નહીં આમ પણ હોય ને આમ પણ એમ નહીં. અને એને શબ્દ શું વાપરો? શીલ. એને કારણ કે વસ્તુનું સ્વરૂપ જ અનેક ધર્મ વાળું છે, અનંત ધર્મ વાળું છે, અને તેથી અનંત ધર્મને અપેક્ષાથી મુખ્ય ગુણ કરીને કહેવાય છે. આપણને બીજાને એમ લાગે અમે તો એક નિશ્ચિત માની આત્મા નિત્ય એટલે નિત્ય વાત પૂરી, અથવા આત્મા અનિત્ય વાત પૂરી થઈ ગઈ, કાં તો દ્વૈત ને કાં તો અદ્વૈત. વસ્તુનું અનાદિ અનંત સહજ સ્વરૂપ અનંત ધર્માત્મક છે. અને તો અનંત ધર્મમાં જે ધર્મ હોય તો કથનચિત લાગુ પડશે, નહીતર કથનચિત મુખ્ય ગુણનો પ્રશ્ન જ નથી. કોઈ વ્યક્તિને પુત્ર જ ન હોય અથવા સંતાન ન હોય તો એને કોઈ અપેક્ષા એ પિતા કહેશું, તો એ અપેક્ષા અહીં આખી લઈને કે એ સંશય નથી કરતો, યથાર્થ વસ્તુ સ્વરૂપને બતાવે છે. તો અહીંયા ચૈતન્ય સ્વરૂપ પણથી નિત્ય સ્વભાવથી જુઓ તો નિત્ય ઉદ્યોતરૂપ પ્રગટ છે, પણ બીજાની અપેક્ષા એ, અને બીજાની અપેક્ષા લેતા કેટલી અપેક્ષા લીધી છે? કઈ ગાથા છે? અવ્યક્ત કીધું છે આત્માને, 49મી ગાથા છે ને, અરસ અગંધ સ્પર્શ એમાં અવ્યક્ત જ લીધો છે ને. કેટલા બોલથી? 6 બોલ. અને કઈ કઈ અપેક્ષા પહેલા બોલમાં શેની લીધી છે? એ 6 દ્રવ્ય સ્વરૂપ લોક એનાથી જુદો છે, કારણ કે એ તો ભાઈ માગની રૂપે છે, તો એનાથી જુદો હું આત્મા કેવો છું? અંતરંગમાં છું, માટે એની અપેક્ષા એ. પછી કોષાય આદિ ભાવો, જે ભાવક ભાવ એ કેવા છે? વેદનમાં આવે છે. ઓલા કેદા લીધા? જ્ઞેયમાં આવે છે. ફરક પાડે છે એક એકમાં. ઓલા 6 દ્રવ્ય સ્વરૂપ એટલે કેવા છે? બાહ્ય છે, જ્ઞેય છે, વ્યક્ત છે. હું અભ્યંતર છું, અંતરંગ છું અને જ્ઞાયક છું, તો એનાથી જુદો. તો ઓલા વ્યક્ત કહો તો આને અવ્યક્ત કહેવાય. બહુ જ અસ્થિ નાસ્તી. 5 અજીવ છે તો જીવ અહીંયા જીવ કહેવાય, અથવા અહીંયા જીવ છે તો 5ને અજીવ કહેવાય. હવે એ તો જ્ઞેયની વાત કરી. હવે જે ભાવક ભાવ, જે કસાય ભાવ છે એ કેવો છે? વેદનમાં આવે, ખબર પડે છે મને આવો રાગ થયો, આવો ક્રોધ થયો, તે ખબર પડે છે, વેદનમાં આવે છે, માટે કેવા છે? વ્યક્ત છે. અને એનાથી હું કેવો છું? ભિન્ન છું. જો આખો ભિન્ન છું, ઓલા જ્ઞેય ભાવથી ભિન્ન છે, આ વેદનરૂપ અશુદ્ધ ભાવથી હું ભિન્ન. તો એને જો તમે વ્યક્ત કહેશો તો હું કેવો છું? અવ્યક્ત છું. આગળ ઘણી વાત એક આપણને આશ્ચર્ય થાય કે આચાર્યદેવ આટલું બધું ન્યાયિક શાસ્ત્ર ભણ્યા છે ક્યાંય મીન્સ. અરે અનુભવ અને અનુભવની આટલી ઉત્કૃષ્ટ ધારામાં શું બાકી રહે? અને એ વાત ગુરુદેવજી આવા ખુલાસા કર્યા તો કાંઈક આપણને શું થાય? ગુજરાતી નહીં, હિન્દીમાં કંઈક કહે, પલ્લે પડે, પલ્લે પડે કંઈક, નહીતર તો કાંઈ જ વાંચી જઈએ ને પૂરું કરી નાખે. એક એક બોલમાં સુંદર રીતે એ, ચલો એનાથી આપણે કઈ આગળ વધીએ કે નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિ આત્માના સ્વભાવ ઉપર આવી ગયા, જેથી ઓલા 6 દ્રવ્યની વાત હતી અહીંયા આત્મારૂપ આવ્યું. હવે પછી ત્રીજો બોલ વળી કેવો છે? અહીંયા કોનો બોલ છે? હવે આ દ્રવ્યની વાત આવે, ઓલું જે ઉત્પાદય દ્રવ્ય હતું એવી અહીંયા દ્રવ્યની વાત આવશે, અને આના પછીના બોલમાં ગુણ અને પર્યાયની વાત આવશે. તો જેમ ઉત્પાદય દ્રવ્ય છે ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય ગુણ પર્યાય, ઉત્પાદય દ્રવ્ય ઇઝ ઇક્વેશન તો આવું ભણ્યા હોય કે નહીં? અહીંયા ત્રણ ત્રણ છે તો ઉત્પાદથી અહીંયા શું કેન્સલ થાય? પર્યાય કેન્સલ થાય. વ્યયથી શું કેન્સલ થાય? ગુણ થાય. પર્યાય આવી ગયા હવે. અને દ્રવ્યથી દ્રવ્ય કેન્સલ થાય. ઇક્વલ થઈ ગયું ને એકવાથી. અહીંયા ત્રણ ત્રણ છે બે, તો અહીંયા ઉત્પાદથી શું કેન્સલ થાય? પર્યાય થાય. પછી વ્યયથી શું કેન્સલ થાય? ગુણ થાય. પર્યાય તો ઓલરેડી ડિલીટ થઈ ગઈ છે કે ઉત્પાદ વય બેથી શું છે? એક પર્યાય. કારણ કે પર્યાય કેવી છે? પલટતો ભાવ. અને પલટતો ભાવ છે એમાં બે ભાવ તો હોવા છે. અને ગુણ અને દ્રવ્ય કેવા છે? એ નિત્ય છે, ટકવારું કાયમ છે. તો બે નું એક નામ શું આપ્યું? દ્રવ્ય. તો અહીંયા જેમ પહેલા બોલમાં ઉત્પાદ વય દ્રવ કીધા, પછી ચૈતન્યતા ને જીવની વાત કરી, હવે કે જીવમાં જેમ ઉત્પાદ વય દ્રવ છે એવી રીતે શું છે? દ્રવ્ય ગુણ. કઈ લાગે છે કે સમયસર શરૂ કરતા આચાર્યદેવ પાઠશાળા શરૂ કરી છે? આ પેલા આ સીધે તો આગળ બહુ જરૂરી છે. સીધા કૂદકો મારી દીધો હોય તો એમ નથી. આ પાઠશાળા જેવું છે કે ઉત્પાદ હોય દ્રવ દ્રવ્યગુણ પર્યાયમાં આવે બધું. તો એ રીતે તો અહીંયા બોલ ત્રીજો આવ્યો એ કેવો છે? વાંચીએ. અનંત ધર્મમાં રહેલું જે એક ધર્મ ફરવું. આવી જ વાત તેમાં આવશે આગળ. આપણે થોડી વાત જોઈ લીધી સાતમી ગાથામાં. જે એક ધર્મીમાં નિષ્ણાંત નથી એવા નિકટવર્તી શિષ્યને સમજાવવા માટે જેનામાં દર્શનના ચારિત્ર હોય તે આત્મા એવો ભેદ આવે છે. બધું જ આચાર્યદેવ આ બધું શું છે આગળ સમયસર શું છે આનું એક્સટેન્ડેડ જ છે. ખુલાસા કરીને આગળ જોઈએ તો સામસામે મળી એ જાય. તો અનંત ધર્મો જે અમૃતચંદ્રાચાર્ય બીજા શ્લોકની અંદર કહી દીધું છે, અનંત ધર્માત્મક વસ્તુ છે. અને એને શું કીધું? તેના ઉપરથી એને જે પ્રત્યક્ષ જાણે છે, કેવળજ્ઞાન પણ સરસ્વતીની મૂર્તિ છે. એને પરોક્ષ જાણે છે, એવું શ્રુતજ્ઞાન પણ પરોક્ષ એ સરસ્વતીની મૂર્તિ છે. અને આવા વસ્તુ સ્વરૂપને કહેનાર વાણી પણ એક સરસ્વતીની મૂર્તિ છે. અહીંયા અનંત ધર્મોમાં રહેલું એક ધર્મી પણ. ચલો આ કહેવાનું પણ એક પ્રયોજન શું છે? અનંત ધર્મ તો સ્વીત કર્યા, પછી એના ઉપરથી શું લીધું? એક ધર્મી પણ કહીને શું કેવું છે કે અનંત ધર્મો છે. એનો અર્થ એમ નથી એ સર્વથા જુદા છે. અને એના માટે શું આવે છે? સંખ્યા ભેદે ભેદ છે. આગળ આવી ગયું છે બીજા કળશની અંદર. દ્રવ્ય અને ગુણ વચ્ચે, ગુણ ગુણી વચ્ચે સંખ્યા ભેદ છે, લક્ષણ ભેદ છે, નામ ભેદ છે, પણ ક્ષેત્ર એક છે. તો આ બધા અનંત ધર્મનો આધારરૂપ એક દ્રવ્ય છે. જુદા જુદા સ્ટેટ છે અને છતાં તો એક દેશ તરીકે શું છે? એક ભારત છે ને. જો બધા પ્રદેશો અને સ્ટેટને જુદા જુદા સરથા માનશું તો શું થશે? તો એટલા નવા દેશ ઉભા થશે, કન્ટ્રી ઉભા થઈ જશે. તો ભિન્નતા હે ને, જુદાપણામાં પણ ડાયવર્સિટીમાં પણ શું છે? એક યુનિટી છે. એમ અહીંયા બધું ન્યાયથી જૈન દર્શનથી ઉધાર લીધેલું બધા સ્ટેટમેન્ટ છે. ત્યાં તો બહુ આનંદથી સાંભળીએ. તો અહીંયા અનંત ધર્મો છે. દરેક ધર્મનું પોતપોતાનું શું છે? નામ જુદું છે, લક્ષણ જુદું છે, અને સંખ્યા અનંત છે, અને છતાં પદાર્થ એક છે. તો આવું હોવા છતાં એનું કેવું છે? ક્ષેત્ર અપેક્ષા હોવા પણ કેવું છે? એક. અને એવું જે હોવા પણ આ તેનું નામ ધર્મી કહેવાય. ધર્મી એટલે સમ્યક દર્શન ને થયું એ ધર્મી નહીં, અનંત ધર્મોને ધારણ કરનાર પદાર્થ એનું નામ ધર્મી કહેવાય. તો એ અનંત ધર્મમાં રહેલું જે એક ધર્મી પણ. જ્ઞાન દર્શન ચારિત્ર કોઈ પણ ગુણ લ્યો, બધામાં એક ધર્મી પણ શું છે? બધા જીવ છે. જેમ ભારતમાં રહેતા અથવા ભારતના જે નાગરિક કહેવાય, રમતા હોય ગમે ત્યાં, સ્ટેટ જુદા જુદા હોય, પણ બધાનું કોમન શું? ભારતીય પણ. એમ અહીંયા અનંત ધર્મનું દ્રવ્ય પણ એક. તેને લીધે જેને દ્રવ્ય પણ પ્રગટ છે. આવી ગયો ત્રીજો બોલ શેના માટેનો છે? દ્રવ્ય થયો. જીવ હું એક દ્રવ્ય રૂપે છું. પેલા કેવો હું જીવ કેવો છું? ઉત્પાદ વય દ્રવ્ય છું. વાંધો ને રિપીટ કરું તો, કારણ કે મને યાદ રહી જાય એટલે રિપીટ કરું. પહેલા બોલમાં ઉત્પાદ વય દ્રવ સ્વરૂપ સિદ્ધ કર્યું. હવે એ ઉપરથી છેછ દ્રવ્ય લક્ષમાં આવે. એમાંથી જીવને જુદો પાડવા માટે ચૈતન્યપણાનું એનું નિત્ય ઉદ્યતરૂપ કીધું. હવે કીધું હું પાછો કેવો છું? કે એક દ્રવ્યરૂપ છું. કારણ કે અનંત ધર્મોને હું ધારણ કરીને બેઠો છું. તો જો હવે દ્રવ્યની વ્યાખ્યા, આનંદ ધર્મોની એકતા તે દ્રવ્ય પણ છે, ગુણોના સમૂહ તે દ્રવ્ય છે. આવી ગયું આનંદ ધર્મ એને ગુણથી વાત કરો તો. હવે આ વિશેષણથી વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધ મતીનો નિષેધ થયો. આ બધું જયચંદજીએ ખુલાસા માટે મૂળ આમાં ટીકામાં તે શબ્દો નથી, પણ આ રીતે આપણને કહીને વસ્તુ સ્વરૂપ યથાર્થ બતાવીને દ્રઢતા કરાવે. ક્યાંય હવે કોઈની કોઈ જસકીર્તિના ઉદય, સાતાના પુનના ઉદય હોય ક્યાંય અટકતો નહીં. જૈન દર્શન વસ્તુના સ્વરૂપને યથાર્થ એ કહે છે, એટલે ખુલાસા માટે કહે છે કે ન્યા તો ધર્મને એ તો એક આગળ પણ આવી ગયું છે. આત્મા કેવો છે એને જયારે જાણવા જોવે ત્યારે જગતમાં જ્ઞાન હોય એની સાથે કનેક્ટ કરે એટલે જ્ઞાનથી જાણે. કેમ બારમાં તો એવું છે કે નહીં, ઇલેક્ટ્રિક પાવર હોય એમાં પછી એનું શું હોય સોકેટ, અને જોવે છતાં આપણે શું કરીએ એને પ્લગિંગ કરીએ કે નહીં. એમ આત્મા નિર્ગુણી છે, દ્રવ્ય કેવો હોય ગુણ વગરનો હોય. એને કાંઈક કામ કરવું હોય તેના માટે શું છે એનું, બારમાં બધા પહેલા છે ગુણો, એમાંથી સિલેક્ટ કરીને એને કનેક્ટ કરે એટલે કામ થઈ જાય. આનું એક સરસ નહીં દ્રષ્ટાંત તો બરોબર છે કે નહીં? દ્રષ્ટાંત બરોબર નથી, આટલું તો ઇઝીલી છે. ક્યાંક સોકેટ હોય છે એમાંથી ઇલેક્ટ્રિસિટી કરવું હોય તો કનેક્ટ કરીએ છીએ કે નહીં? દ્રષ્ટાંત સાચો છે કે નહીં? સિદ્ધાંતની વાત નથી કરતી, એને અનુરૂપ છે. અને એટલા માટે નિયમસારમાં આચાર્ય એટલે મુનિરાજે કીધું છે, કોઈનું કુતર્ક હોય અને કુદ્રષ્ટાંત હોય ભ્રમિત થતો નહીં. શું છે? કુતર્ક પણ હોય છે અને કુદ્રષ્ટાંત હોય છે એનાથી ભ્રમિત થતો. આવા સુંદર માર્ગની કોઈ આ રીતે નિંદા કરે કુવચનોથી, કુદ્રષ્ટાંતો, કુતર્કથી, તું એમાં સરસ આપ્યો છે, તું અભક્તિ કરીશ નહીં. છેલ્લી છેલ્લી ગાથામાં એક કુંદકુંદ આચાર્ય કહી દે અને પદ્મમલધારી દેવનો વિચાર કર્યો, ઉલટાનું ભક્તિ કર્તવ્ય. ક્ષોભક્ષમ ન હોય, તર્ક બુદ્ધિ ન હોય એટલા માટે કોઈનામાં અસર નીચે પ્રભાવ નીચે તું આવી જતો નહીં. અહીંયા નિષેધ કર્યો. હવે ચોથો બોલ, વળી તે કેવો છે? વળી તે એટલે કોની કોની વાત આવે છે? ફરીથી આપણી પોતાની, જીવ એટલે આત્મા એટલે પોતાની, અને ફરીથી કનો વિષય આ? શુદ્ધ નહીં નો, અશુદ્ધ નહીં નો, કોનો વિષય? પ્રમાણનો વિષય હજી ચાલે છે. હવે ચોથો બોલ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી, ફરીથી ક્રમરૂપ એટલે ખુલાસો તો કર્યો છે નીચે જ, ગુણ પર્યાય. ક્રમરૂપમાં કોણ આવશે? પર્યાય. અને અક્રમમાં શું આવશે? ગુણ છે ને, પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સવર્તી. ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી, ફરીથી આમાં શું લેવાય? બીજા શ્લોકમાં જે જયચંદજીએ લીધું આનંદ ધર્મ, એમાં કોણ કોણ લીધા હતા ધર્મોમાં? ગુણ, એની પર્યાય અને પરસ્પર સાપેક્ષ ધર્મો ત્રણ લીધા હતા ને, તેમાં અહીંયા ગુણ અને પર્યાય જે આ ધર્મો છે પોતાના, અને એને ધારી રાખું છું માટે હું ધર્મી એવો દ્રવ્ય છું. અહીંયા જે ભાવો કીધા ને, ભાવ એટલે એના ધર્મો ધારેલા, તો કેવા છે? ક્રમરૂપ. અહીંયા ક્રમ એટલે પર્યાયો એક સાથે ન હોય, ક્રમે હોય. પર્યાયો ક્રમે હોય કે એક સાથે હોય? ક્રમે હોય ને, એટલે પેલા જ્ઞાન ની થાય પછી દર્શન. ક્રમ તો એ તો કીધું, બીજું શું છે કે એના તો ગુણો છે, તો અનંત ગુણોની વર્તમાન પર્યાય એક સાથે જ, પણ એક ગુણની જો તમે લ્યો તેની પર્યાયો કેવો છે? ક્રમે છે. બધા આનંદ ગુણ પાછી એમ નથી કે આનંદ ગુણ છે બધાની મળીને કેવી છે? એક જ પર્યાય. ફરીથી દ્રવ્ય કેટલું છે? એક. તેની પર્યાય કેટલી છે? એક. દ્રવ્યની અનંત પર્યાય હોય કે એક હોય? હા, એક સાથે એક છે ને, બધા ગુણોની પર્યાય ભેગી કરીને એક દ્રવ્યની પર્યાય આખી થાય ને. ફરીથી ફરીથી ચાર ભાઈઓ હોય, એ ચારેને ભેગા કરીને એક શું કહેવાય? કુટુંબ કહેવાય. કહેવાય કે નહીં? એમ બધા ગુણોને ભેગા કરીને એક પર્યાય થાય, એ કોની થઈ? દ્રવ્યની. એવી નહીં તો કેવી રીતે છે? અરે ભાઈ, એક દ્રવ્યની છે ઓળખાવા કે છે, બાકી અનંત ગુણની ભેગી થઈને દ્રવ્યની પાછી એક જુદી પર્યાય છે એવું નથી. દરેક ગુણની પોત પોતાની કેવી છે, જુદી પર્યાય છે. નહીતર શ્રદ્ધાને પૂર્ણ થઈ ગયું, દર્શન જ્ઞાન એટલે અવલોકન અને જ્ઞાન બે અધૂરા છે, ચારિત્ર અધૂરું છે. તો એક એક ગુણની પોત પોતાની શું છે, અલગ અલગ પર્યાય. તો એ રીતે અનંત ગુણ છે એની અનંત પર્યાય. પછી એક અભેદપણે કહીએ કે દ્રવ્યની પર્યાય છે, કે જ્ઞાન પણ દ્રવ્યની પર્યાય, દર્શન પણ એ રીતે. પણ એનો અર્થ એમ નથી કે એક જ બધા ગુણની જેમ કે ને ઓલું જોઈન કરી નાખે. પેલા દેશમાં તો ખબર હશે ને, ઓલું સંદર્ભો બનાવે ત્યાં જુદા જુદા સાંધીને એક જ બનાવે ને, એમ બધા પર્યાયોને બધાને સાંધીને કેવી બનાવે, એવું નથી. દરેક ગુણની પોત પોતાની એ પર્યાય. તો એ પર્યાયો એક એક ગુણની એક સમયની કેવી છે, એક. પછી બીજી સમયથી ગણીએ તે બધી કેવી છે, ક્રમરૂપ. એક સમય એક અને ક્રમ, અને આ ક્રમ ઉપરથી જ આખો સિદ્ધાંત કયો છે, ક્રમબદ્ધનો. પણ ક્રમ એટલે એક પછી એક, અને બદ્ધ એટલે નિશ્ચિતપણે બંધાયેલો. ખાલી ક્રમ નથી, ક્રમ તો ગમે તેમ કહી છે. કોઈને એમ કે ખાલી કે નંબર બોલો, સંખ્યા બોલો, તો કઈ બોલાય, ગમે તે બોલી શકો છો. પણ પહેલા એને કહીએ ક્રમસર બોલજે, હવે તો શું આવશે, નિશ્ચિતપણે શું આવે. એમ પર્યાય ક્રમ છે એટલું નથી, ક્રમ બદ્ધ છે. એક પછી કઈ પર્યાય આવવાની એ કેવી છે, નિશ્ચિત છે. એટલે આપણે કઈ હવે કરવા પણ રહેતું, શું કરીએ ભાઈ, આમાં તમે જ ક્રમબદ્ધ છો, પાછું ભગવાને જોયું એવું થશે, એટલે અમારા હાથમાં તો કઈ ફરે. હવે તારા હાથમાં એટલે શું છે, તારે આડું અળવું કરવું, એ તારા હાથની વાત છે. હંમેશા કરતા બુદ્ધિનો અભિપ્રાય અવ્યક્તપણે રહ્યા જ કરે છે. કાંઈ કરવું નહીં એટલે મારે કરવું છે, પણ કેવું કરવું છે, ન થતાનું કરવું છે અને થતાને અટકાવવું છે. એને કરવું માની, એને પુરુષાર્થ માની. થતાને અટકાવવું છે અને નહીં થતાને કરવું છે, એને આપણે કરતા પણ માન્યું છે. અરે સહજ પર્યાયના પરમનનો સ્વીકાર કરે છે એ જ મહા સાચો અકર્તાપણાનો જ્ઞાતાપણાનો એ પુરુષાર્થ છે. અને એ જ તે સમયની થતી પર્યાય છે એનો તું ભાવક એટલે કે કરતા છો. કરતા શક્તિ છે ને કે અકર્તા શક્તિ છે, બે છે. હા એ તો સારું, અને કાંડ આવે એટલે પાછું બે, અકર્તા શક્તિ પણ છે અને કરતું શક્તિ પણ છે. કેટલામી છે, કઈ ખ્યાલ નહીં હોય, 42મી, 21મી અકર્તા શક્તિ છે અને 42મી અકર્તો. એમાં બે પ્રકારના લીધા, થવારૂપ અને સિદ્ધરૂપ, એવા બે ભાવોના ભાવકપણારૂપ કરતુ શક્તિ. ચલો એ વાત તો ઘણી, ફરી ફરીને સમય સારી છે, કેવું સર્વાંગ છે કે આપણને જે જોઈએ બધા ખુલાસા એમાંથી એ મળી શકે છે. તો ફરીથી ક્રમરૂપ એ કોને બતાવે છે, પર્યાયને. અને અક્રમરૂપ, ફરીથી અક્રમરૂપ એટલે પાછું આ જ પર્યાયની વાત છે, ને કોઈ પર્યાય આડી અવળી થાય. પર્યાય કેટલી, બે જાતની, કેવી થાય, એક ક્રમરૂપ થાય અને બીજી કેવી થાય, અક્રમ. સૈનિક રાજા ક્યાં જવાના હતા, 7મી નરકમાં જવાના હતા ને, અને નો ગયા કે નહીં, તો અક્રમ થયું કે નહીં. ફરીથી સિમ્પલ વાત, આટલામાંથી કઈ મૂંઝાવા જેવું, અને આ તો પ્રસિદ્ધ વાત છે ને, કારણ કે શ્રેણીક રાજા ક્યાં જવાના હતા, 7મી બંધ નો બાંધો હતો, તો પછી ક્યાં જવાના હતા, 7 જવાના હતા ને, ન ગયા ને, તો શું થયું, શું થયું, ક્રમ થયું કે અક્રમ થયું. ફરીથી આપણે એક જોવાની દ્રષ્ટિ જ નથી બદલાવતા, બંધ થવાનો હતો અને છતાં નહોતા જવાના. શું છે, બંધ જરૂર થવાનો, થયો પણ ખરો, અને છતાં પણ જવાનું યોગ્યતા નહોતી, જવાની પહેલીમાં હતી. બંધ હતો એટલે જઈતા આપણે પહેલેથી બાંધીને, ભગવાનમાં કેટલા વર્ષ પહેલા ભગવાનના જ્ઞાનમાં એ જણાવ્યું હતું, બંધ થયા પહેલા કે બંધ થયા પછી, બંધ થયા પહેલા કે બંધ થયા પછી. અરે અનંતકાળ પહેલાના કેવળી પરમાત્માના જ્ઞાનમાં બહુ જ નિશ્ચિતતા થઈ જશે. એકવાર આ એક સર્વજ્ઞને જો સ્વીકારશો ને કે જે સહજ પર્યાયના કોઈ પણ પદાર્થના પર્યાયના સહજ ક્રમને જો સ્વીકારી લેશું તો કર્તા બુદ્ધિનો બોજો માથા ઉપરથી ઉતરા વગર અને આવી બોજા વગરની પણતી છે સ્વભાવમાં જવાની છે. આખા જગતના કર્તૃત્વના બોજા લઈને ફરીએ છીએ અને પ્રશ્ન કહે કે પણતી શ્વસનું કેમ ન થતી, સ્વભાવ તરફ કેમ ઢળતી નથી. કર્તાપણાનો અભિપ્રાય છે, જ્ઞાતા ભાવમાં આવતો નથી, જ્ઞાયક સ્વભાવ તરફ કેમ જાય છે. તો ક્રમરૂપ એ કોના માટે છે, પર્યાયના પ્રવાહ માટે. અને અક્રમ એટલે શું છે, અક્રમ એટલે શું કેવું છે, એક સાથે પથરાયેલું. એમાં સરસ પ્રવચન સાર માના માટે ક્યાં શબ્દો આવે છે, પર્યાયના અને ગુણના માટેના. સવર્તી આવે છે, હજી બીજું કઈ, ઉર્ધ્વ પ્રવાહ અને તિર્ય પ્રવાહ છે, બે શબ્દો આવે છે. તો પર્યાયનો કેવો છે, ઉર્ધ્વ પ્રવાહ કહેવાય, અને ગુણો કેવા છે, અને એ સિદ્ધ કરવા માટે શું દ્રષ્ટાંતમાં કોને આપ્યું, દ્રષ્ટાંતમાં પણ તત્વ લીધું છે આચાર્યે કે જેમ ક્ષેત્ર પથરાયેલા પડ્યા છે ને, તમે કહો કે આ બહુ પ્રદેશી છે તો બહુ પ્રદેશી થયો એનો અર્થ શું થયો, કે એક કરતા વધારે પ્રદેશો પથરાયેલ, એક પ્રદેશમાં બીજાનો અભાવ છે ત્યારે તો એ બહુ પ્રદેશી થશે. તો જેમ પ્રદેશો પથરાયેલા છે, તિર્ય કેટલા આમ આડો અને ઉર્ધ્વ એટલે ઉપર પર્યાયનો, તો એની જેમ ગુણ કેવા છે એ પથરાયેલા પડ્યા, અને પર્યાય ક્રમે કેવી થાય છે એનો ઉર્ધ્વ પ્રવાહ. તો એને અહીંયા અક્રમ કીધું, એક સાથે રહેલા છે, અને પર્યાયો કેવી છે, ક્રમે થતી. ફરીથી ક્રમે થતી એટલે શું લેવી, એક ગુણની એક એક ગુણની લેવી, બાકી અનંત ગુણોની અનંત પર્યાય તો એક સાથે છે. અનંત ગુણની વર્તમાન અનંત પર્યાય તો કેવી છે, એક સાથે. પણ અહીંયા જે આ ક્રમ લીધો ત્યારે શું લેવું, એક એક ગુણની એ વાત લેવી. તો આ રીતે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા અનેક ભાવો. આગળ ક્યાંક આવું આવે છે ક્રમ ને અક્રમ, એવું ક્યાંક આવતું હશે, જોઈ લઉં, થોડુંક તો જોઈ લઈએ. આગળ 294 ગાથા કાઢીએ. એમાં છેલ્લો પેરેગ્રાફ, આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, એની મળે છે ત્રીજી લાઈન. જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવૃત્તે તે સમસ્ત સવર્તી અને ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું. મેળવું, એનો અર્થ જ નીચે કહેવાય છે. જે જે ગુણ પર્યાયોમાં આવી ગયું, ગુણ પર્યાયોમાં લીધો ને, ઓલા માટે શું શબ્દ હતો, સવર્તી અને ક્રમવર્તી, એનો જ અર્થ થવામાં શું કહ્યું, તો સવર્તી એટલે ગુણ અને ક્રમવર્તી એટલે પર્યાય. અહીંયા શબ્દ શું વાપરો છે, અક્રમ. જે સવર્તી છે એના માટે બીજી ગાથામાં કયો શબ્દ વાપરો છે, અક્રમ. બે એક જ વાત. તો અહીંયા ફરીથી લખ્યું, મારું સ્વલક્ષણ ચૈતન્ય છે. મારું સ્વલક્ષણ ચૈતન્ય શેમાં વ્યાપે છે, શેમાં વ્યાપે, અનંત ગુણોની અને એની પર્યાયમાં. પર્યાયમાં ક્રમ રૂપે વ્યાપે છે અને ગુણમાં સવર્તી રૂપે વ્યાપે છે ને. એમાં જે જે પર્યાય વ્યાપીને પ્રવર્તે છે, નિવૃત્ત થતું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવૃત્તે છે, ઓલામાં ગુણમાં વ્યાપીને વર્તે છે અને પર્યાયમાં ગ્રહણ કરીને નિવૃત્તે પ્રત્યે અને જાય, પ્રત્યે ને જાય. બધું સુંદર રીતે બધી રચનાઓ આચાર્ય દેવે, કુનકુન આચાર્ય દેવ તો ગાથામાં કરી છે. અમૃતચંદ્રાચાર્ય એટલા ખુલાસા કરીને તારા ચૈતન્ય લક્ષણને તો ઓળખ, એ તારા સ્વભાવમાં અને તારી નિર્મળ ક્રિયા વાપીને રહેલું. તો અહીંયા ફરીથી ચોથો બોલસનો આવ્યો, ગુણ અને પર્યાય મારામાં છે. ફરીથી અનંત ધર્મનો આધાર એવો હું એક ધર્મી દ્રવ્ય છું અને મારા ધર્મો એ બે પ્રકારના છે, ક્રમે પ્રવર્તા અને અક્રમે રહેતા. શું ફરક છે, ક્રમે પ્રવર્તા એટલે પ્રણમન કરતા, બદલતા, ઉત્પાદવય વાળા, અને અક્રમે રહેતા એટલે કે ગુણો. એમાં તો એ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા અનેક ભાવો, જેનો સ્વભાવ, ફરીથી દરેકમાં શું સ્વભાવ શબ્દ આવે છે, સ્વભાવ. ઉત્પાદવય થવું એ શું છે? વિભાવ છે. વિભાવ છે ત્યારે તેનું લક્ષ છોડીએ છીએ આપણે. ફરી પર્યાય નો સ્વભાવ છે. મારો સ્વભાવ બધું પર્યાયમાં બધું નહીં, ફરીથી એ સ્વભાવ છે તેનું લક્ષ કેમ છોડીએ છીએ આપણે? એટલે ગુણ રૂપે સ્વભાવ છે અને દ્રવ્ય આ પલટતો ભાવ છે, ગુણ રૂપે સ્વભાવ છે અને ગુણ છે એ બધો કેવો છે? મુખ્ય રૂપનો સ્વભાવ છે. નહી એવું નહી, વસ્તુમાં ધર્મો સમાનપણે રહેલા છે. મારા પ્રયોજનને વશ શું છે એમાં એમનો સૌ પર્યાય રૂપ સ્વભાવ એટલે કે ધર્મ કેવો છે? થોડી ઇન્ફિરિયર છે અને ગુણ કેવો છે? થોડો એવું નથી. મારું પ્રયોજન શું છે? ફરીથી પર્યાય પલટતા ભાવના લક્ષે, સાપેક્ષના લક્ષે મારી શુદ્ધોપયોગની નિરીકલ દશાનું પ્રયોજન કે જેના વિના સમ્યક દર્શનનો જન્મ નહીં થાય એ પ્રયોજન સિદ્ધ થતું નથી. એટલા માટે બાકી કોઈ પણ વસ્તુમાં વસ્તુ તરીકે હોવા પણ એ કોઈ ધર્મ મુખ્ય કે ગુણ નથી. સમાન જેમ સામાન્ય ગુણ કેટલા છે? અનંત છે, વેરી ગુડ. અને એમાં મુખ્ય કેટલા છે? છ છે, બરોબર છે ને? સમજવા માટે, બાકી એમાં નથી કે છ મુખ્ય છે અને બીજા ગૌણ છે. એક એક શબ્દની કિંમત સમજીને આપણે આપણો શબ્દ અભિપ્રાય આપણું શ્રદ્ધા જ્ઞાન વ્યવસ્થિત કરવા જેવું છે. તો અહીંયા ફરીથી આપણે આવી જઈએ હવે કે જેણે એટલે કે મેં પોતે એવા અગુણ પર્યાયોને અંગીકાર કર્યા છે, મારો સ્વભાવ છે એને મેં, એનો ખુલાસો પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સવર્તી, સવર્તી ને અક્રમવર્તી પણ. કે સવર્તી ક્યાં શબ્દ આવ્યો હતો? 294માં. એને અહીંયા અક્રમવર્તી બેનો અર્થ એક જ છે. આ વિશેષણથી પુરુષને, પુરુષને એટલે આત્માને અથવા પદાર્થને નિર્ગુણ માનનાર સાંખ્યમતીનો નિરાશ થાય. હમણાં વાત કરીને કે દ્રવ્ય અને ગુણ બે કેવા છે? જુદા છે. નિર્ગુણ પદાર્થ અને કઈ જોતું હોય તો બહારમાં બધું મળતું હોય છે ને, ઘરે કઈ રાખવાની જરૂર નહીં, એવું છે ને બધું. હમણાં ઓર્ડર કર્યો એટલે આવી જશે, હમણાં ઘરે પહોંચી જશે. એમ ગુણો બધા કેવા છે? પદાર્થની બહાર છે, જયારે જોઈએ ત્યારે લઈ લે. હવે પાંચમો બોલ. વળી તે કેવો છે? વળી એટલે હજી વાત અધૂરી છે. પ્લસ ચાર બોલતા આવી ગયા. ફરીથી રિપીટ કરીએ તો વારંવાર યાદ રહી શકશે. પેલો બોલ કયો લીધો? ઉત્પાદ વય ધ્રોવ યુક્તમ સત. પછી બીજો બોલ કયો લીધો? એમાં જીવને સિદ્ધ કરવા માટે ચૈતન્ય સ્વરૂપથી હું છું, બીજો લીધો. ત્રીજો કયો લીધો? અનંત ધર્મોનો ધારણ કરનાર હું એક ધર્મી દ્રવ્ય પદાર્થ છું. તો હું એ અનંત ધર્મોને ધારણ કર્યા એ કોણ છે? કે ક્રમવર્તી પર્યાયો છે, અક્રમવર્તી ગુણો છે, એને હું ધારણ કરનારો છે. તો આ રીતે ચાર બોલ થયા. હવે પાંચમો બોલ. પોતાના ને પરદ્રવ્યના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી. કોનું સામર્થ છે? મારું. ચાલો લઈએ. પણ આત્મા તો કોને જાણે? સ્વને જાણે કે પરને જાણે? સ્વને જ જાણે, પરને જાણવે એ મારું કામ નહીં. આપણું તો કામ તો સ્વને જ જાણવાનું છે ને. આપણે પરને ફરીથી વાંચીએ. પોતાના અને પરદ્રવ્યના આકારોને, આકાર એટલે શું લેવું? વ્યંજન પર્યાયને. આકારો એટલે આકાર એટલે સ્વરૂપ. આવું થોડુંક છે જે ચાલો 47 શક્તિમાં આવો શબ્દ આવશે. કઈ છે? ત્રીજી શક્તિ અને ચોથી કઈ છે? દસી શક્તિ અને જ્ઞાન શક્તિ. એની વ્યાખ્યા શું છે? અનાકાર ઉપયોગમય. કઈક યાદ રાખશો? ગુરદેશી યાદ રાખે આટલી ઉંમરે તો આપણે કઈક યાદ રાખશો. અનાકાર ઉપયોગમય દસી શક્તિ અને જ્ઞાન માટે શું છે? સાકાર. તો સાકાર આકાર એટલે ખાલી વ્યંજન પર્યાય ન લેવી, એનું સ્વરૂપ. આકારનો એવો અર્થ સ્વરૂપથી પણ આખો પદાર્થ. તો ઓલું શું છે? અનાકાર એટલે શું? દર્શન ખાલી સામાન્ય અવલોકન કરે માટે. આકાર એટલે ભેદ પાડ્યા વગર. અને જ્ઞાન સાકાર એટલે કેવું છે? દરેકનું જેવું જેવું છે એવો ભેદ પાડીને જાણે. તો આકાર એટલે સ્વરૂપ, પોતાનું સ્વરૂપ અથવા ભેદના અર્થમાં પણ લ્યો. તો સ્વ અને પરદ્રવ્યના આકાર એટલે કે એના સ્વરૂપોને પ્રકાશવાનું. આમાં પણ એક પ્રશ્ન છે, જ્ઞાન જાણે છે કે જણાઈ જાય છે? શું છે? જણાઈ જાય છે ને, જ્ઞાનને જાણવાની જરૂર ના ના, જ્ઞેય જણાઈ જાય છે બસ. આપણે જ્ઞાન જાણે બરોબર ને? નહીં, હા તો કાંઈ હું જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન પોતાને જ જાણે. જ્ઞેયો તો શું છે? ઓટોમેટિક જણાઈ જાય આમ. નહીં યશમાં કાંઈ મૂંઝાવું નહીં, આમાં કાંઈ વાંધો નહીં. નહીં, આવા વાક્યો આવતા હોય એટલે ચિંતા ના કરવી. બધું આખી શૈલીથી વિચારીને નક્કી કરવાનું છે. ફરીથી જ્ઞેય જણાઈ જાય એમાં તમે જ્ઞેયના સામર્થ્યને સિદ્ધ કર્યું, જ્ઞાનને ન કર્યું. તો જ્ઞાનનું શું સામર્થ્ય? જાણવાનો સ્વભાવ, અને એમાં મર્યાદા કરો કે ખાલી પોતાને જાણે. શું ફરક પડ્યો? સૂર્ય પ્રકાશે અને પછી કન્યા ખાલી સારી વસ્તુને જ પ્રકાશે, ખરાબને નહીં. ફરીથી સ્વભાવ કેવો છે? પ્રકાશવાનો, જાણવાનો, અને એમાં મર્યાદા તમે કરો. એ પ્રયોજનવશ માટે છે કે પરને જેમ સ્વમાં તન્મય થઈને જાણું છું એવો પરમા તન્મય થઈને જાણતો નથી, એ અપેક્ષા એ પરને જાણતો નથી. પણ એને એસ્ટાબ્લિશ ન કરાય, અને એટલા માટે ખાસ નિયમસારમાં આ જ્યાં વિષય આવ્યો છે એમાં ફૂટનોટમાં આવા ખુલાસા લખ્યા છે. એમાં આવે છે ને, કઈ ગાથા આવે છે? સુદોપયોગ અધિકાર છે ને, એમાં આવી બે ગાથાઓ. કેવળી ભગવાન કોને જાણે છે? પોતાના આત્માને જ જાણે છે, લોકાલોકને જાણતા નથી. એમ કોઈ કે તો આચાર્યદેવ પ્રશ્ન પૂછે, એ બરોબર છે કે નહીં બરોબર? આચાર્યદેવ હા પાડી દે. અને બીજી ગાથામાં એમ પણ કે, કેવળી ભગવાન લોકાલોકને જ જાણે છે, આત્માને નહીં. એમ કોઈ કે તો એમાંય હા પાડે. એનો ખુલાસો કર્યું છે. ફરીથી ત્યાં શેની વાત છે? જાણવું ન જાણવું એ વાત છે કે તન્મય થાય ને ન થાય એના ઉપર આવે. અને સાતમી ગાથામાં એટલા માટે તો સ્વરૂપ પ્રકાશનની ને પર પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક તો નાયક છે, અને એમાં કોનો આધાર આપ્યો? કરતા કરવાનું જેમ અનન્ય પણ છે. એ તન્મયપણાથી આખી વાત લીધી, કે જેમાં તું તન્મય થા એને ખરેખર જાણવું કહેવાય છે, અને જેમાં પરને જાણે છે પણ એમાં તન્મય થતો નથી, અને પરને જાણવું એનાથી પણ તારું પ્રયોજન, જેને કલષ્ટિકામાં કે પર પાંચ અજીવ દ્રવ્યો એને જ્ઞાન નથી અને એને સુખ નથી, અને એને જાણનારને પણ જ્ઞાન અને સુખ નથી. પોતાના શુદ્ધાત્મામાં જ્ઞાન અને સુખ છે, અને એને જાણનાર તો એ પ્રયોજનને માટે છે, પણ એનાથી જાણવાનો અભાવ છે એવું નથી. બહુ મોટી વિચારણા કરવી પડે કે એના નિમિત્તે પરને જાણીએ એટલે એના નિમિત્તે સુખ દુઃખ થવાનું છે, કે સ્વને જાણ્યું જેટલો ઉપયોગ સ્વમાં ઢળે છે એટલું સુખ છે? તો એનો અર્થ એમ નથી કે એનું જાણપણાનો અભાવ છે. એમાં પરમા તન્મયતા નથી એટલો નિષેધ છે, પણ એના જ્ઞાનનો અભાવ નથી. તો પહેલી ગાથામાં તો, અથવા પહેલા કળશમાં સર્વ ભાવાંતર સિદ્ધેમાં શું આવી ગયા? ચલો, બહુ જ વિસ્તાર સુંદર રીતે છે. આ તો ગુરજાતે ગુરુદેવસિંહના કે જેટલું ખેડાણ કરીએ એટલું ઊંડું ભાષે એવું છે. ગુરુદેવસિંહ એક પ્રવચનમાં કીધું છે, જેટલું ભાષે છે એટલું ભાષણમાં આવતું નથી. ભાષે છે એટલે જ્ઞાનમાં એની જેટલી સૂક્ષ્મતા ઉન્નત જેટલું ભાષે છે એવું ભાષામાં એ કહેવામાં આવી બેહદ ગંભીરતાથી ભરેલું આ પરમાગમ છે. અને આ કાળમાં આવો ખુલાસો ન ભૂતો ન ભવિષ્ય આપણા માટે છે, એનો આપણે અંતરંગ રૂચિપૂર્વક અભ્યાસ કરીએ એવી ભાવના છે. અને એ જ ભાવના નિમિત્તે આજે સ્વામીવારના પ્રવચનો જે સમયસર ખ્યાતિ રૂપે છે એ છૂટા પાડીને એ કહેવાનો એક મૂળ હેતુ એ હતો કે આમાંને આમનામાં ખાલું ફરી ગ્રાફમાં વહી જશે, ઘણી વાર લક્ષમાં નથી આવતો. પણ આમ જુદું પાડ્યું તો એનું ઉપર કંઈક થોડુંક ફોકસ થાય છે, આપણું લક્ષ જાય છે, એના માટે જુદું કરીને કરવામાં એમાં આપણું પણ હિત થાય છે અને બીજાને જીવો પણ જે અભ્યાસ કરે ને.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
ભરત ક્ષેત્રના ઋષભાદિ મહાવીર પર્યંત 24 તીર્થંકર ભગવાનનો જય. વિદેશ ક્ષેત્રના સિમંદરાદિ 20 વિહરમાન તીર્થંકર ભગવાનનો જય. અડગ જ્ઞાન બળના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય. સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ સમસ્ત જનવાણી માતનો જય. કુનકુણ આચાર્ય દેવ, અમૃતચંદ આચાર્ય દેવ આદિ સમસ્ત આચાર્ય મુનિરાજ ભગવાનનો જય. પરમ ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિ શાસ્ત્રના રચેતા કૃપાળુ દેવ અને સર્વ જ્ઞાની પુરુષોનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જનવાણી ભારતી, તો હે જપો દિન રૈન, તો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જાવાની કે જ્ઞાન સે સુજે લોકાલો, સોવાની મસ્તક નમો સદા દેતો હું દો. બોલો જનવાણી માતનો જય.